તારીખ 19/5/1994 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 138 અને 139 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 65 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
શ્રી સમયસર કલષ્ટિકા નિર્જરાધિકારનો પહેલો કળશ છે. આદ્ય મંગળરૂપ કળશ છે. અધિકારના પ્રારંભમાં જ્ઞાનનો મહિમા કરે છે, જે જ્ઞાન નિર્જરાનું કારણ છે એવા સમ્યક જ્ઞાનનો મહિમા કરે છે. રાગાદિ આશ્રવ રોધ તો નિજ ધોરામ ધૃત્વા પર સંવર કર્માગામી સમસ્તમેવ ભરતો દુરાનિરુંધન સ્થિત પ્રાગબદ્ધમ તદેવ દગ્ધમધુના વ્યાજ્રમતે નિર્જરા જ્ઞાન જ્યોતિ અપાવર્તમ નહિ યતો રાગાદિભિઃ મૂર્છતિ. ખંડાન્વય સહિત અર્થ. અધુના નિર્જરા વ્યાજ્રમતે, અહીંથી શરૂ કરીને અધુના એટલે અહીંથી શરૂ કરીને નિર્જરા અર્થાત પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ પ્રગટ થાય છે. દ્રવ્ય નિર્જરાની વાત કરી, અહીંથી શરૂ કરીને નિર્જરા એટલે પૂર્વે બંધાયેલા જે કર્મના પરિણામ હતા તે અકર્મરૂપ થયા એટલે સામાન્ય પરમાણુ થઈ ગયા. કાર્મણ વર્ગના પરમાણુ જીવની સાથે સંબંધ પામેલા હતા તે સંબંધ છોડી દીધો એને. જીવ અને કર્મનો જે સંબંધ હતો એ જીવ અને કર્મનો સંબંધ છૂટી ગયો, તે અકર્મરૂપ થઈ ગયા. કર્મરૂપ હવે જીવ સાથે ન રહ્યા, જીવના કર્મ એ ન રહ્યા. આ દ્રવ્ય નિર્જરાથી વાત લીધી. અકર્મરૂપ પરિણામ પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે નિર્જરાનું સ્વરૂપ જેવું છે તેવું કહે છે. અહીંથી શરૂ કરીને આ અધિકારમાં નિર્જરાનું જેવું સ્વરૂપ છે એવું કહેવામાં આવશે એમ અહીંયા સંકેત છે અથવા સૂચના છે. એવી નિર્જરા શા નિમિત્તે અથવા શાને માટે છે કે તું તત એવ પ્રાગબદ્ધમ દગ્ધુમ, તું એટલે અહીંયા સંવર પૂર્વક, તું અર્થ આમ સાદો અર્થ થાય છે પરંતુ, એમાંથી આ કિંતુ પરંતુ મૂળ શબ્દ તું છે સંસ્કૃતમાં, પછી એમાંથી ઉતરી આવેલા શબ્દો છે કિંતુ પરંતુ. સંવર પૂર્વક જે જ્ઞાનાવરણાદિ કર્મ નિશ્ચયથી સમ્યક્ત્વ નહીં હોતા મિથ્યાત્વ રાગ દ્વેષ પરિણામ વડે બંધાયું હતું તેને બાળવા માટે. શેના માટે નિર્જરા થાય છે, શા નિમિત્તે નિર્જરા થાય છે કે જે જૂના કર્મ હતા એને બાળવા માટે નિર્જરા થાય છે. જૂના કર્મને બાળી નાખે છે એનું નામ નિર્જરા. અકર્મરૂપ થયા એ પણ નિર્જરાનો અર્થ કર્યો. ખરી ગયા એ પણ નિર્જરાનો અર્થ થયો. બાળી નાખ્યા એ પણ નિર્જરાનો અર્થ થયો. બાળી નાખ્યા એટલે જલાવી દીધા. ગુજરાતીમાં સમજમાં આવી ગયા? તો ગુજરાતીમાં ચાલતા હતા. સંવર પૂર્વક જે જ્ઞાનાવરણાદિ કર્મ, અહીંયા નિર્જરા એટલે સંવર પૂર્વક થતી નિર્જરા લેવી છે. આમ તો નિર્જરા જેટલો ઉદય આવે એ બધા કર્મોનો થાય છે, પણ અહીંયા એ વાત નથી. અહીંયા ખાસ વાત છે સંવર પૂર્વક થતી નિર્જરા લેવી છે. સંવર પૂર્વક જે જ્ઞાનાવરણાદિ કર્મ તે કર્મને બાળવા માટે, તે કર્મને બાળવા માટે કયા તે કર્મ હતા? કે પ્રાગ બદ્ધમ, પહેલા બંધાયેલા, પ્રાગ એટલે પહેલા, પહેલા બંધાયેલા, બદ્ધમ પ્રાગ બદ્ધમ એટલે પહેલા બંધાયેલા, પહેલા એટલે ક્યારે? કે સમ્યક્ત્વ નહોતું ત્યારે, અજ્ઞાન દશામાં, મિથ્યાત્વ હતું ત્યારે, શું મિથ્યાત્વ? રાગ દ્વેષ પરિણામ વડે બંધાયા હતા તે, એમ કહીને એમ કહેવું છે કે જ્ઞાનીને પણ જ્ઞાન દશા થયા પછી જે કર્મ ઉદયમાં આવે છે એ અજ્ઞાન દશામાં બંધાયેલા કર્મ ઉદયમાં આવે છે, એ મિથ્યાત્વ કર્મનો ઉદય નથી જ્ઞાન દશામાં. બાકી ચારિત્ર મોહથી માંડીને જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહ નિમાય તો ચારિત્ર મોહ લેવો, દર્શન મોહ નો આવે, અને અંતરાય પછી નામ ગોત્ર વેદની ને આયુષ, એ આઠે પ્રકારના કર્મ અજ્ઞાન ભાવે જે અજ્ઞાન દશામાં બાંધેલા હતા એનો ઉદય આવે છે, એને પ્રાગ બદ્ધમ એમ કહેવામાં આવ્યું, પહેલા બંધાયેલા. એટલે અજ્ઞાની જીવને એવો બચાવ કરવાની જગ્યા નથી કે શું કરીએ, અમે તો અજ્ઞાન ભાવે કર્મ બાંધ્યા છે, એવા કર્મ આકરા કર્મ ઉદયમાં આવે, શું કરીએ, અમે હારી જઈએ છીએ, તો કે નહીં. જ્ઞાનીને પણ અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ ઉદયમાં આવે છે, ને જ્ઞાની હારતા નથી. ભલે અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ નો ઉદય આવતો હોય, પણ જે પોતે સંવર પૂર્વક સ્વરૂપમાં સ્થિર છે એ નિર્જરા કરે છે, એ સમ્યક પ્રકારે નિર્જરા કરે છે, એને સકામ નિર્જરા પણ કહેવામાં આવે છે. અથવા પુરુષાર્થ પૂર્વક જે પોતાના સ્વરૂપમાં સ્વરૂપસ્થ રહે છે, જેટલા અંશે એ સંવર પૂર્વક નિર્જરા કરશે, દ્રવ કર્મ નો અભાવ કરશે, અને ભાવ કર્મમાં ભાવ કર્મ નો પણ અભાવ કરશે, અને શુદ્ધિની વૃદ્ધિ કરશે. ત્રણેય નિર્જરાના સ્વરૂપ છે. ફરીથી સંવર પૂર્વક જે જ્ઞાનાવરણાદિ કર્મ નિશ્ચયથી એટલે ખરેખર સમ્યક્ત્વ નહીં હોતા, જ્યારે સમ્યક્ત્વ નહોતું ત્યારે મિથ્યાત્વ રાગ દ્વેષ પરિણામ વડે બંધાયા હતા, તેને બાળવા માટે નિર્જરા છે, તેનો નાશ કરવા માટે નિર્જરા છે. કંઈક વિશેષ, એની થોડી વિશેષ વાત કરવી છે કે સંવરઃ સ્થિતઃ, સંવર અગ્રેસર થયો છે જેનો, એવી છે નિર્જરા. કેવી છે નિર્જરા? કે સંવર પૂર્વક નિર્જરા થઈ છે, એટલે આગળ સંવર ચાલે છે ને પાછળ નિર્જરા થાય છે, એમ કેવું છે. શું જેમ બળદ જોડેલું છે ને ગાડું પાછળ છે, આગળ બળદ છે જે ગાડાને ખેંચે છે, એમ સમર નિદ્રાને લઈ આવે છે, એમ કેવું છે. શબ્દ એ પીડ્યો છે ને સંવર સ્થિત, સંવર અગ્રેસર થયો છે જેનો, એવી છે નિર્જરા. ભાવાર્થ આમ છે કે સંવર પૂર્વક નિર્જરા તે નિર્જરા, કેમ કે જે સંવર વિના હોય છે સર્વ જીવોને, તે ઉદય થઈને, ઉદય દઈને, કે ઉદય થઈને કર્મની નિર્જરા, તે નિર્જરા નથી, એ કઈ ખરેખર નિર્જરા નથી. તો બધા સંસારી જીવોને, નિગોદના જીવોને પણ ઉદય આવીને ખરી જાય છે, એને કઈ નિર્જરા ન કહેવાય. સંવર પૂર્વક થાય એને નિર્જરા કહેવાય, એમને થાય એને નિર્જરા અમે કહેતા નથી, બોલો. નિજરા છે છતાં નિર્જરા નથી કહેવાતી. જે પ્રધાન કાર્ય થાય છે એનું નામ લેવાય છે. પ્રધાન થયો બંધ તો બંધ થયો, એને નિર્જરા થવા છતાં એને બંધ થયો એમ કહીએ. ગણતરી તો મુખ્યની જ થાય ને, અને એ જ ન્યાય સંગત છે. એમ તો અલ્પ બંધ તો જ્ઞાનીને પણ થાય છે, છતાં એને બંધ નથી ગણતા ત્યાં. કેમ કે મુખ્ય શું થયું, કે મુખ્ય નિર્જરા થઈ તો ત્યાં નિર્જરા ગણો, મુખ્ય બંધ થયો તો ત્યાં બંધ ગણો, નિર્જરા ન ગણો. ભાવાર્થ આમ છે કે સંવર પૂર્વક નિર્જરા તે નિર્જરા, કેમ કે જે સંવર વિના હોય છે સર્વ જીવોને, ઉદય થઈને કર્મની નિર્જરા તે નિર્જરા નથી, એને અમે નિર્જરા કહેતા નથી. કેવો છે તે સંવર? કે રાગાદી આશ્રવ રોધતઃ નિજ ધુરાન આગામી સમસ્તમેવ કર્મ ભરતઃ દૂરાત નિરંધન. રાગાદી આશ્રવ ભાવોના નિરોધથી પોતાના એક સંવરરૂપ પક્ષને ધરતો થકો આગામી અખંડ ધારા પ્રવાહ રૂપ આશ્રવિત થનારા નાના પ્રકારના જ્ઞાનાવરણી દર્શનાવરણી ઇત્યાદિ અનેક પ્રકારના સમસ્ત પૂદગલ કર્મને પોતાની મોટપથી પાસે આવવા દેતો નથી. શું કરે છે? સંવર છે એ કર્મને દૂરથી રોકી નાખે છે એમ કહેવું છે. કર્મને નજીક જ આવવા દેતો નથી. આવવાના હતા, અનેક પ્રકારના કર્મો આવવાના હતા, શું ધારાવાહી આવવાના હતા. જો સંવર ન થયો હોત તો શું, જો સંવર ન થયો હોત તો ધારાવાહી કર્મ આવવાના જ હતા. સંવર એ બધાને રોકી નાખ્યા એમ કહેવું છે. શું રાગાદી આશ્રવોના નિરોધથી? કેવી રીતે સંવર થયો? કે રાગાદી જે આશ્રવ છે, રાગાદી ભાવ છે, એ સ્વયં ઉત્પન્ન થતા બંધ થયા, એને નિરોધ થયો એમ કહેવામાં આવે છે. રાગાદી આશ્રવ ભાવો સ્વયં ઉત્પન્ન થતા બંધ થયા, એવો જે પોતાનો પોતાની શક્તિ છે, એક સંવરરૂપ પક્ષ છે, તે પોતાની શક્તિ છે, એને ધારણ કરતો થકો. નિજ ધુરામ ધરત્વા, ધુરા ધુરા એટલે લગામ, કંટ્રોલ કરવો. નથી કહેતા ભાઈ અત્યારે શાસન ધુરા કોના હાથમાં છે, રાજ્યની લગામ કોના હાથમાં છે, શું એને શાસન ધુરા કહે છે કે નથી કહેતા? શું આપણે કોઈ વિશેષ પ્રભાવના વાળી શાસનની અંદર વ્યક્તિ હોય, જેમ કે ગુરુદેવ, તો એમ કહેવાય કે અત્યારે જૈન શાસનની ધુરા એમના હાથમાં છે. શું શાસન ચલાવે છે એવી રીતે, ધુરા શબ્દ એવી રીતે વપરાય છે કે જેનામાં એ જાતની શક્તિ હોય, તાકાત હોય. પોતાના રાગાદી આશ્રવોને જે ઉત્પન્ન થવા નથી દેતો, એવી એક પોતાની ધુરાને શક્તિને ધારણ કરતો થોકો, જે અખંડ ધારા પ્રવાહ રૂપ આગામી એટલે ભવિષ્યમાં જે અખંડ ધારા પ્રવાહ રૂપ આશ્રવિત થનારા જે અનેક પ્રકારના કર્મો હતા, આઠે પ્રકારના જ્ઞાનાવરણી દર્શનાવરણી વગેરે, એક પૂદગલ કર્મને પોતાની મોટપથી એટલે પોતાની મહિમાને લીધે, પોતાના તેજને લીધે દૂરથી જ પાસે આવવા દેતો નથી. પાસે આવા દૂરથી જ એને રોકી નાખે છે, દુરાત નિરુંધન દૂરથી રોકી નાખે છે, પાસે જ આવવા દેતો નથી। કારમૂળ વર્ગણા આખા વિશ્વમાં ખીચોખીચ ભરેલી છે। આમ તો શું છે કે જે જીવ રાગાદી ભાવ કરે છે એને ત્યાં રહેલી જ કારમૂળ વર્ગણામાંથી કર્મ સંબંધ થઈને આશ્રવી જાય છે, આશ્રવીને કર્મ સંબંધ થઈ જાય છે, દૂરથી નથી આવતા કાંઈ, ત્યાં જ ભરેલી, ત્યાં જ આ કર્મ, આ જીવ અહીંયા છે તો અહીંયા કારમૂળ વર્ગણા છે, એમાંથી જ કર્મ આવીને આશ્રવી બંધ થઈ જાય છે। એ કર્મ આશ્રવે નહીં તો બંધ થાય નહીં। સંવર શું કરે છે કે આશ્રવોને અટકાવે છે, પછી બંધ થવાનો પ્રશ્ન રહેતો નથી। આશ્રવ પૂર્વક બંધ થાય છે, આશ્રમને જ અટકાવે છે, બંધ થવાનો પ્રશ્ન રહેતો નથી। એટલે એ જે સામાન્ય કર્મ કારમણ વર્ગણામાં જે કર્મના પરમાણુઓ રહેલા છે એ કર્મના પરમાણુઓમાં જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિ જે કાંઈ પ્રકૃતિનો આશ્રવ થાય એ પ્રકૃતિનો આશ્રવ જ ન થયો। એ પ્રકૃતિનો આશ્રવ થયા પછી તે પરમાણુ જીવ સાથે એક ક્ષેત્ર આવતા સંબંધ પામે છે, એને દ્રવ્યબંધ કહેવામાં આવે છે। ભાવબંધ તો જીવનો ભાવ પ્રતિબદ્ધ પામે તેને ભાવબંધ કહીએ, અહીંયા પ્રકરણ દ્રવ્યબંધ નું ચાલે છે। જે પરમાણુઓ જીવના સાથે એક ક્ષેત્ર આગા સંબંધ બાંધવાના હતા એ નાનાવરણી દર્શનાવરણી આદિ પ્રકૃતિ પામીને બંધાય છે, એકલા પરમાણુઓ નથી બંધાતા, એમાં પ્રકૃતિનો આશ્રવ થઈને સંબંધ થાય છે। આશ્રવ થવો એટલે આવિર્ભાવ થવો। કેટલાક પરમાણુ જ્ઞાનાવરણીના થાય, કેટલાક દર્શનાવરણીના થાય, કેટલાક અંતરાયના થાય, કેટલાક મોહિના થાય, વેદની ના થાય, એમ એક જથ્થો આવે એમાં બધી પ્રકૃતિ પડે। એમ એક માણસ અનાજ ખાય છે, દાળ ભાત શાક રોટલી, એમાંથી કેટલાક પરમાણુનું લોહી બને, કેટલાક પરમાણુના વાળ બને, કેટલાક પરમાણુ હાડકા બને, કેટલાક પરમાણુનું શ્લેષ્મ બને, એમ સપ્ત ધાતુમાં વહેંચાય છે ને। તો છે તો અનાજના પરમાણુ છે બધા, રોટલો ખાય, રોટલી ખાય, ભાત ખાય, જે કાંઈ ખાય, શાક ખાય, છે તો બધા ખાદ્ય પદાર્થ છે, એમાંથી કેટલાક પરમાણુનું લોહી બને, બધા પરમાણુનું લોહી ન બને, કેટલાક પરમાણુની ચામડી બને, કેટલાક પરમાણુના હાડકા બને, એમ બધું જુદું જુદું બને છે। પણ છે તો બધા કર્મના પરમાણુ, કેટલાક જ્ઞાનાવરણી પણ આશ્રવે, કેટલાક દર્શનાવરણી પણ આશ્રવે, કેટલાક અંતરાય પણ આશ્રવે। પછી એવો પ્રકૃતિ ધારણ કર્યા પછી, પ્રકૃતિ ધારણ કરીને તરત જ બધું એક જ સમયમાં થાય છે, એ જીવના પ્રદેશ સાથે એક ક્ષેત્ર અવગા સંબંધ પામે છે, આશ્રવ પૂર્વક બંધ થાય છે। હવે આશ્રવ ન થાય તો બંધ થવાનો સવાલ નથી એમ કે છે। સંવર થાય છે એટલે જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે, રાગાદી ઉત્પન્ન થતા નથી તો ત્યાં કર્મના પરમાણુમાં પ્રકૃતિ ઉત્પન્ન થતી નથી, પ્રકૃતિ ઉત્પન્ન થતી નથી તો બંધાવાનો સવાલ નથી, એમને વાતાવરણમાં રહી જાય। કર્મ કર્મ પણ કારમણ વર્ગણામાંથી જીવ સાથે પ્રકૃતિ ઉત્પન્ન થઈને સંબંધ પામે નહીં। હા, રાગાદી ભાવોનું નિમિત્ત પામીને, જીવના ભાવનું વિભાવ ભાવનું નિમિત્ત પામીને, એ તો છે જ, એ તો પહેલા લીધું ને, રાગાદી આશ્રવોના નિરોધથી, અહીંયાથી તો વાત શરૂ કરી છે, રાગાદી આશ્રવ ઉત્પન્ન થતા નથી, નિરોધનો અર્થ કે ઉત્પન્ન થતા નથી, અને એને લઈને આ જે કર્મના પરમાણુઓ છે એ આશ્રવિત થતા નથી તો બંધ થવાનો સવાલ રહેતો નથી, એટલે દૂરથી રોકાઈ જાય છે, બંધ થવા માટે દૂરથી જ રોકાઈ જાય છે। હવે કહે છે કે સંવર પૂર્વક નિર્જરા કરતા જે કાંઈ કાર્ય થયું તે કહે છે, કે સમરપૂર્વક નિર્જરા થયું ત્યારે કાર્ય શું થયું, અસ્થિ શું? યતઃ જ્ઞાન જ્યોતિ અપાવૃતમ રાગાદિ વિહીન મૂર્છતિ, કે જે નિર્જરાથી, જે નિર્જરાના કારણે જીવનું શુદ્ધ સ્વરૂપ, જ્ઞાન જ્યોતિ એટલે જીવનું શુદ્ધ સ્વરૂપ નિરાવરણ થયું થકો, અથવા જીવ શુદ્ધ સ્વરૂપે નિરાવરણ થયો થકો, અશુદ્ધ પરિણામો વડે પોતાના સ્વરૂપને છોડીને રાગાદી રૂપ થતો નથી, અથવા એ નિર્જરાના કારણે જીવ રાગાદીમાં મૂર્છાઈ જતો નથી, મૂર્છા ખાતો નથી. લો, ન મૂર્છતી છે ને, મૂર્છા ખાવી એટલે ભાન ભૂલવું. આત્મશુદ્ધિને કારણે નિર્જરા કયો કે આત્મશુદ્ધિ કયો? આત્મશુદ્ધિના કારણે જ્ઞાન જ્યોતિ એટલે આત્મા રાગાદીમાં મૂર્છાતો નથી. જો નિર્જરા પ્રગટ ન થાય તો જીવ રાગાદી પરિણામમાં મૂર્છાઈ જાય છે, મૂર્છાઈ જાય છે એટલે પોતાનું ભાન ભૂલી જાય છે, હું શુદ્ધ સ્વરૂપી જ્ઞાન જ્યોતિ છું એવું ભૂલી જાય છે, એટલે કે મૂર્છાઈ જાય છે, રાગમાં એ મૂર્છાઈ જાય છે. એ વાત અસ્થિથી લીધી છે. શું? જ્ઞાન જ્યોતિ અપાવૃતો, અપાવૃતમ નહીં, એ તો રાગાદિભિ મૂર્છતિ, છેલ્લું ચરણ છે એ લીધું છે. એ તો એટલે જે કારણથી, જે કારણથી એટલે નિર્જરાના કારણથી જીવનું શુદ્ધ સ્વરૂપ નિરાવરણ થાય છે, આવરણ છે એ મટી જાય છે, જે પર્યાયમાં આવરણ હતું એ છૂટી જાય છે, અશુદ્ધ પરિણામો વડે પોતાના સ્વરૂપને છોડીને રાગાદી રૂપ થતો નથી, નિરાવરણ થાય છે અને અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી, પોતાનું ભાન ભૂલાતું નથી, રાગમાં મૂર્છિત થતો નથી, નહીતર હું રાગ રૂપે થયો છું એવો અનુભવ મૂર્છિત રીતે થાય છે તો કે જીવ હવે રાગાદી રૂપે થતો નથી, થતો નહોતો પણ મૂર્છા ખાઈને થતો હતો એમ છે. પ્રશ્ન ચાલ્યો ને સાંજે ચર્ચામાં, જીવને પોતાના વિભાવ ભાવોમાં, પ્રશ્ન એ હતો કે જીવને પોતાના વિભાવ ભાવોમાં દુઃખ હોવા છતાં દુઃખનો અનુભવ કેમ થતો નથી, એટલે કે પોતાનું જ્ઞાન ચાલતા પરિણામમાં આકુલતારૂપ દુઃખ હોવા છતાં વિભાવમાં એને દુઃખરૂપ પોતાને કેમ અનુભવ એનો થતો નથી, કે અનુભવમાં આવરણ છે, અનુભવ કરનારા જ્ઞાનને આવરણ છે, ભાવ આવરણની વાત લેવે છે. શું? બીજી પરિણતિ છે એ ભાવ આવરણ રૂપે છે. કેવા પ્રકારે છે? સૂક્ષ્મતા ખોલીએ તો કે જીવને જે અનુભવ કરવાની શક્તિ છે, સ્પષ્ટપણે શુદ્ધપણે અનુભવ કરવાની શક્તિ છે, એ બિડાઈ ગઈ છે. એવા એ વિષય લીધો છે સમયસારની 97મી ગાથામાં, કર્તા કર્મધિકારમાં. ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે, ભેદ જ્ઞાન બિડાઈની શક્તિ બિડાઈ ગઈ છે એમ કહેવાના બદલે શું કીધું? ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે એમ કીધું છે. એટલે જ્ઞાનનું જુદું વેદન કરવું, આકુલતાનું જુદું વેદન કરવું, એવી શક્તિ જ્ઞાનની, વેદવાની, અનુભવ કરવાની બિડાઈ ગઈ છે, એને સ્વાનુભૂત્યાવરણ કહેવામાં આવે છે, પોતાનો અનુભવ કરવામાં આવરણ છે, પોતે નિરાકુળ સુખરૂપ છે એમ પોતાનો અનુભવ કરી શકતો નથી, અને રાગાદી દુઃખરૂપ છે એમ રાગનો પણ અનુભવ કરી શકતો નથી, એવી પરિણતિ થઈ ગઈ છે. શા કારણે થઈ ગઈ છે તેના ઊંડે જઈએ તો એમ કેમ થઈ ગયું? કે પર પ્રવેશ ભાવને લીધે એમ થયું છે. એ દીપચંદજી બહુ સરસ ખુલે છે વાત અનુભવ પ્રકાશમાં. પર પ્રવેશ ભાવ જીવના સ્વસંવેદનને રોકનારો છે. જીવને પોતાના સ્વસંવેદન રૂપ પરિણમન કેમ વેદનમાં આવતું નથી, કેમ એ રોકાઈ ગયું છે? કે પર પ્રવેશ ભાવ હોવાને લીધે. પર પ્રવેશ ભાવ એટલે શું? પરમાં જ્ઞાનનો પ્રવેશ અથવા જ્ઞાનમાં પરનો પ્રવેશ, બે એક અર્થ છે. થઈ શકતો નથી એવો ભાવ કરે છે. મને ઠંડી લાગી, મને ગરમી લાગી, મને મીઠું લાગ્યું, મને કડવું લાગ્યું, એવું જે પર પ્રવેશ ભાવ છે, મારામાં પ્રવેશ થયો અથવા મેં બીજામાં પ્રવેશ કર્યો, એવો જે અધ્યાસ, મિથ્યા અધ્યાસ, થઈ શકતો નથી. એટલે એ પ્રકારનું પરિણમન પોતાના સ્વસંવેદન ભાવને રોકે છે. એટલે મૂર્છાઈ જાય છે, એટલે રાગમાં મૂર્છાઈ જાય છે. કેશવલાલભાઈ લીંબડી વાળા છે ને, એ પોતાના પરિણામોનું નિવેદન કરેલું છે, એના ઉત્તર રૂપે આ પત્ર છે. પોતાના પરિણામમાં નિવેદન એમણે એમ કર્યું છે કે મને આર્થિક તૃષ્ણાના ભાવ બહુ રહે છે, પૈસા મેળવવાની વૃત્તિ. જોકે એની મુમુક્ષુતાના પ્રમાણમાં એટલી વૃત્તિ નહોતી, બહુ આર્થિક સ્થિતિમાં સાધારણ હતા. અને ભાવનગરમાં પણ નોકરી કરવા આવી ગયેલા, બહુ પ્રમાણિક હતા, છતાં પણ પોતાના પરિણામનું અવલોકન કરતા હશે. એટલે એમાંથી એમણે કાઢ્યું છે કે મને તૃષ્ણાના પરિણામ રહ્યા કરે છે, એ મટાડવા માટેનો ઉપાય બતાવશો, માર્ગદર્શન એનું આપ. જેને તૃષ્ણાના પરિણામ રહેતા હોય એને આ પત્ર વાંચવા જેવો છે. ઠીક, ટૂંકામાં વાત એ છે. બીજો વિષય નથી ચાલ્યો, વેદનનો વિષય નથી ચાલ્યો. છે, મળે છે. તો વિચાર શું આવ્યો, નિરાવરણ થયું થકું એમ લીધું ને, નિર્જરાથી જીવ નિરાવરણ થયો થકો. તો આવરણ શું છે? એને દ્રવ્ય કર્મનું આવરણ ન વિચાર્યું તો ભાવ કર્મનું આવરણ શું છે? કે દુઃખ દુઃખ રૂપે લાગતું નથી ને સુખ સુખ રૂપે લાગતું નથી, જ્ઞાન સુખ રૂપે છે ને રાગાદી દુઃખ રૂપે છે, જ્ઞાન સુખ રૂપે અનુભવાતું નથી, રાગાદી દુઃખ રૂપે અનુભવાતા નથી. કેમ? જીવને વેદન કરવામાં અનુભૂતિનું આવરણ છે. તો પંચાધ્યાયીએ એ વિષયમાં સ્વાનુભૂતિ આવરણ લીધું છે, એવી કોઈ પ્રકૃતિ નથી, ભાવ ઉપર લીધું છે. પોતાના અનુભવ કરવાના ભાવને આવરણ હોવું એને સ્વાનુભૂતિ આવરણ કહે છે. એમાં મુખ્ય દોષ છે વેદનનો દોષ છે અને મિથ્યાત્વ સહિતનું પરિણમન છે, એટલે એ પ્રકારના વેદનનો દોષ હોય છે. એવો ભ્રમ થાય છે કે હું બીજા પદાર્થને ભોગવું છું, એવો એને જીવને ભ્રમ થાય છે. વાસ્તવમાં એવું કઈ બનતું નથી, કેમ કે જીવ કોઈ પદાર્થને ભોગવી શકતો નથી. છતાં અનુભવ થાય છે એ મિથ્યા અનુભવ છે અને એ સ્વસંવેદનને રોકે છે. મનો વડે પોતાના સ્વરૂપને છોડીને રાગાદી રૂપ થતું નથી, પછી એને અશુભતા અને રાગાદી જીવને થાય છે, મારા માં થાય છે, મને થાય છે, એવો અનુભવ થતો નથી. જો પરપદાર્થ વેદનમાં આવી શકતો નથી અને વેદન પરપદાર્થમાં જઈ શકતું નથી, તો રાગ પણ જ્ઞાનમાં વેદી શકાતો નથી અને જ્ઞાન રાગને વેદતો નથી, કેમ કે એ પર છે. જ્ઞાન રાગ રૂપે નથી, રાગ જ્ઞાન રૂપે નથી, માટે જ્ઞાનની અપેક્ષા એ રાગ પણ પર છે. તદ્જ્ઞાનસ્યેવ સામર્થ્યમ વિરાગસ્યેવ વાકિલઃ યત કોપિ કર્મભિ કર્મભુંજનોપિ ન બધ્યતે. અર્થ તદ સામર્થ્યમ કિલ જ્ઞાનસ્યેવ વા વિરાગસ્યેવ. એવું સામર્થ, એવી શક્તિ નિશ્ચયથી ખરેખર વાસ્તવિકપણે જ્ઞાનની છે. જ્ઞાનસ્યેવ એટલે જ્ઞાનની છે, જ્ઞાનની જ છે. જ્ઞાન એટલે શું આયા, કે જ્ઞાન એટલે શુદ્ધ સ્વરૂપના અનુભવની શક્તિ છે. અને જ્ઞાન એટલે જાણે તે જ્ઞાની નથી લેતા જોયું. આ એક રાજમલજી છે કે જે જ્ઞાનનો અર્થ કરે છે અનુભવ પ્રધાન, નહીંતર જ્ઞાનનો સામાન્ય અર્થ જાણવું તે છે, જાણે તે જ્ઞાન. બહુ તો પછી આધ્યાત્મિક રીતે કરે તો કેવી રીતે કરે છે વિદ્વાન લોકો, ભિન્ન રહીને જાણે છે. ઠીક, ભિન્ન રહે ક્યારે, કે પોતાના અનુભવમાં વેદનમાં રહે ત્યારે, નહીતર ભિન્નતા ન થાય. સ્વવેદન વિના ભિન્નતા રાગાદીથી થાય નહીં, થઈ શકે નહીં. જુદું રહીને જાણે છે એ જાણવાની પ્રધાનતાથી કથન છે, પોતાના અનુભવમાં રહે છે તે અનુભવ પ્રધાનતાથી કથન છે. અને આ શાસ્ત્રની ટીકા વિશેષપણે અધ્યાત્મ પ્રધાનતાથી છે, તે અનુભવ પ્રધાનતાથી છે. એટલે આ બધે અર્થ એવો જ કરે છે. એવું સામર્થ્ય નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે, એનું નામ જ્ઞાન છે. જે જ્ઞાન પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે એને જ્ઞાન કહીએ. જે પોતાના સ્વરૂપને ન અનુભવે તેનું નામ અજ્ઞાન કહીએ, કેમ કે એ પર ન અનુભવવા જશે. પોતાને નહીં અનુભવે કોને અનુભવશે, પરને. પરને અનુભવી તો શકતો નથી, માટે એ જ્ઞાન જ્ઞાનનો પણ અજ્ઞાન અથવા મિથ્યા જ્ઞાન થયું. બહુ સરસ પદ્ધતિ છે, રાજમુલજીની પદ્ધતિ બહુ સરસ છે. કળશ ટીકા છે એ અધ્યાત્મ પ્રધાન ટીકા થયેલી ટીકા છે. પહેલા કળશથી એમણે એ વાત સ્પષ્ટ કરી છે. લીધું ને, નમઃ સમય સારા એ સ્વાનુભૂત્યા ચકાસતે, એમાં એ કાઢ્યું છે. સર્વ ભાવાંતર છીદે, એટલે એ કહ્યું સર્વ ભાવને જાણનારું જ્ઞાન છે. તો કે સર્વ ભાવ એમાં કયો? તો કે છ દ્રવ્ય છે એમાં સર્વ ભાવ આવી જાય છે. તો કે છ દ્રવ્યને જાણનાર ને જ્ઞાની નથી ને સુખે નથી. જાઓ આ એમાંથી અધ્યાત્મ કાઢ્યું. આગમ તો એમ કે છે કે છ દ્રવ્યને જાણનાર છે, સર્વ ભાવાંતર છીદે, છેદ કરીને બધાને જાણી લે છે. તો કે એ જાણવાને જાણવામાં જ્ઞાની નથી ને સુખે નથી. જાઓ એ અધ્યાત્મ આમ કાઢે છે. આગમ માંથી અધ્યાત્મ કાઢ્યું. બધું જાણે છે તો આગમ નો વિષય છે. તો કે અધ્યાત્મ માં આમ છે, શૈલી એવી એમની એવી છે, જુદી પડે એવી શૈલી છે. ગુરુદેવ શ્રી ના પ્રવચનો થયા છે ને, એના ઉપર બહુ સારા પ્રવચનો. એક તો ટીકા અધ્યાત્મ પ્રધાન, અને ગુરુદેવ ની વાણી પણ અધ્યાત્મ રસ થી ભરેલી. બહુ સારા પ્રવચનો થયા છે આ ગ્રંથ ઉપર. જે પ્રવચનો થયા છે બહુ સારા થયા છે. શું કે છે? એવું સામર્થ્ય નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે. એટલે જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે એ જીવનું સામર્થ્ય એટલે તાકાત એટલી વધી જાય એમ કે છે. હમ તે કર્મના ઉદયને ભોગવે છતાં એને કર્મ બંધાય નહીં એમ કહેવું છે. જો જીવ પોતાના સ્વરૂપના અનુભવમાં રહે તો એનું સામર્થ્ય એવું છે કે કર્મ ભોગવાઈ જાય ને જીવ બંધાય નહીં એમ કહેવું છે. કેમ કે પરના અનુભવમાં બંધાય છે. પરનો અનુભવ થતો નથી પણ ભાવથી બંધાય છે કે હું પરનો અનુભવ કરું છું. સ્વરૂપના અનુભવમાં રહે, કર્મનું કામ કર્મ કરે, શરીરનું કામ શરીર કરે, રાગનું કામ રાગ કરે, ઠીક, અને જીવ જ્ઞાનમાં પોતાના સ્વરૂપને અનુભવે. જીવ પોતાનું અનુભવનું કામ કરે, સૌ સૌના કામ સૌ કરી દે, જીવને કઈ લેવા દેવા નથી. અથવા રાગાદી અશુદ્ધપણું છૂટું તેનું છે. વિરાગ નો અર્થ કર્યો, વૈરાગ્ય ન કર્યો એનો. વિરાગ નો અર્થ અહીંયા વૈરાગ્ય ન કર્યો મિત્ર, સામાન્ય અર્થ એ છે અહીંયા કે આ જ્ઞાન નું અને વૈરાગ્ય નું એવું સામર્થ્ય છે કે જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જ્ઞાન વૈરાગ્ય સહિત હોય તે પૂર્વકર્મના ઉદયને ભોગવે છતાં બંધાય નહીં. આખા કળશનો સાર જીષ્ટ તો એટલું જ છે. ખોલે છે કેવી રીતે? એવું સામર્થ્ય ખરેખર શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે એનું નામ જ્ઞાન લીધું. વૈરાગ્ય એટલે કે રાગાદી અશુદ્ધપણું છીટું એનું નામ વૈરાગ્ય છે. અહીંયા નિરસપણું એ નથી લેવું, ઠીક. રાગ નથી થતો, રાગની અશુદ્ધિ નથી થતી એનું નામ વૈરાગ્ય. જાઓ અથવા વિરાગ એટલે રાગ નો નાશ થવો તેનું નામ વિરાગ. અસ્થિથી જ્ઞાન સ્વરૂપ નો અનુભવ થવો તે જ્ઞાન. નાસ્તિથી રાગ આદિ અશુદ્ધપણું મટ્યું એનું નામ વિરાગ અથવા વૈરાગ્ય. જાઓ વિતરાગ એટલે એનું નામ વૈરાગ્ય. લો વિતરાગ શબ્દમાં વિરાગ શબ્દ વાપરો છે, વિતરાગ. શું? વિતરાગમાં વિ દીર્ઘ હોય છે ને, આમાં રસ્વ છે. વિરાગ નું શબ્દ રસ્વ વિ લીધો. તેનું સામર્થ્ય શું કે છે? ઈવળી કઈ જાતનું સામર્થ્ય, કેવા પ્રકારનું સામર્થ્ય કહેવા માંગો છો? કિયત કહો અપી કર્મ ભુંજાન અપી કર્મ ભી ન બધ્યતે. જે સામર્થ્ય એવું છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ જો મુનિ નથી લીધા. કહ અપી કોઈ પણ, કોઈ પણ એટલે કોણ પણ? મુનિ જિનેન્દ્ર કે નહીં, સમ્યક દ્રષ્ટિ જીવની વાત છે. કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ પૂર્વે જ બાંધા છે જ્ઞાનાવરણાદિ કર્મ અજ્ઞાન દશામાં, તેના ઉદયથી થઈ છે સામગ્રી અનેક પ્રકારની, નાના પ્રકારની. કઈ સામગ્રી? શરીર, મન, વચન, ઇન્દ્રિય, સુખ દુઃખ, એટલે અનુકૂળતા પ્રતિકૂળતા વગેરે. શું? કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ પૂર્વે જ બાંધ્યા છે જ્ઞાનાવરણાદિ કર્મ, એ તો જેને ઘાટ્યા છે. અને આ અઘાત્યાના ઉદયમાં આવે છે મન, વચન, ઇન્દ્રિયો અને અનુકૂળ પ્રતિકૂળ સંયોગો. સુખ દુઃખ એટલે અનુકૂળ અનુકૂળ પ્રતિકૂળ સંયોગો લઈ લેવા. શું? એ બધા સાતા સાતા જાય છે, બધા આઘાતીમાં જાય છે ને, એટલે બધા આઘાતી ના લીધા અજ્ઞાન ભાવે આઠે કર્મ આઠે પ્રકારના બાંધ્યા છે. એવી અનેક પ્રકારની સામગ્રી તેને જો કે ભોગવે છે, એટલે આ શરીરથી આયુષ ભોગવે છે કે નહીં, બીજા ભોગ ભોગ ને એક બાજુ મૂકો, શરીર જ્યાં સુધી છે એને આયુષ ભોગવે છે કે નથી ભોગવતો, તો આયુષ ભોગવતા ભોગવતા સમ્યક દ્રષ્ટિ જીવ નવા કર્મ બાંધતો નથી એમ કહેવું છે. કોઈ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરી હોય તો નવું આયુષ પણ ન બાંધે. શું? સિમંદરનાથ ભગવાન છે, દ્રષ્ટાંત લઈએ તો 84 લાખ કરોડ પૂર્વ, કેટલા? 84 લાખ કરોડ પૂર્વ, 84 લાખ પૂર્વ, 1 કરોડ પૂર્વ આયુષ છે ને, તો 84 લાખ પૂર્વ સમ્યક દ્રષ્ટિ અવસ્થામાં ગ્રસ્ત પણ એરિયા નવું આયુષ નથી બાંધ્યું, બે તૃતીયાંશ ભાગે બાંધે ને, પછી તો 16 લાખ પૂર્વ અરિયંત અવસ્થામાં છે, ત્યાં તો બાંધવાનો સવાલ નથી. છદ્મસ્થ અવસ્થામાં 84 લાખ પૂર્વરિયા નવું આયુષ ન બાંધ્યું. જૂનું ભોગ્યું કે ન ભોગ્યું, કે જૂનું છદ્મસ્થ અવસ્થામાં ભોગવાઈ ગયું ને વિતરાગ અવસ્થામાં ભોગવાઈ જશે, હજી ભોગવે છે, ભોગવાઈ જશે, આયુષ ચાલુ જ છે, નવું આયુષ બાંધતા નથી. શું કારણ છે? સમ્યક તો છે એ કારણ છે. ગ્રસ્ત અવસ્થામાં 84 લાખ પૂર્વમાં તો એટલી કઈ વિતરાગતા ન હોય, પણ સમ્યક્ત્વ છે ને, મિથ્યાત્વ છે એ બંધનું કારણ છે, સમ્યક્ત્વ બંધનું કારણ નથી એમ દેવું છે. હા, 83 લાખ પૂર્વરિયા, પણ આ તો 84 લાખ પૂર્વ, એટલે સમર્થ દ્રષ્ટાંત લીધું, 1 લાખ પૂર્વ વધારે છે. ભલે ગમે એ ક્ષેત્ર હોય, આયુષ તો ભોગવવું પડે છે કે નહીં, સવાલ એ છે. અહીંયા ગમે એ ક્ષેત્ર, નહીં તો પછી કે ચોથો વારો હતો એમ કે, પણ ગમે યારો હોય ને ગમે એ ક્ષેત્ર હોય, પૂર્વે બાંધેલું આયુષ ભોગવવું તો પડે કે ન ભોગવવું પડે, વગર ભોગવ્યું પૂરું થાય કોઈ ને, ઉદય આવી ગયો છે, ઉદયાવળીમાંથી આવે, ઉદયાવળીમાં આવી જાય કર્મ, અને પછી ઉદયમાં આવે, એ ઉદયાવળીમાં આવે ત્યારથી પછી એને ભોગવ્યા વગર છૂટકો નહીં. એ પહેલા ફેરફાર થવો હોય તે થાય, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંકર્ષણ, સંક્રમણ, ઉદયાવળીમાં આવ્યા પછી કઈ ફેરફાર ન થાય, ઉદયમાં આવવાનો તો ફેરફાર થવાનો સવાલ જ નથી. પછી જે સામર્થ્ય એવું છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ પૂર્વે જ બાંધ્યા છે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે શરીર, મન, વચન, કાયા, ઇન્દ્રિય, સુખ દુઃખ અનેક પ્રકારની સામગ્રી, તેને જો કે ભોગવે છે. શું? તેને જો કે ભોગવે છે તો પણ જ્ઞાનાવરણાદિથી બંધાતો નથી, ન બધ્ય તે, ભોગવે છે છતાં બંધાતો નથી. આ ભોગવે છે છતાં બંધાતો નથી એ વાતનો ખુલાસો કરવા માટે એમણે આખું પાટિયું ભર્યું છે. એટલે શું કર્યું એમણે? પહેલા આખા આખા શ્લોકના શબ્દ અર્થ કરી નાખ્યા. હવે સમ્યક દ્રષ્ટિ જીવ કર્મને ભોગવતા છતાં શું કરવા બંધાતો નથી એ વાત ખોલવા માટે લાંબો વિસ્તાર કરશે. એટલી બધી વાતને ચર્ચા કરવાની જરૂર નથી. જે મુદ્દો છે એ આ છે કે સમ્યક દ્રષ્ટિ જીવ કર્મને ભોગવે છતાં બંધાય શા માટે નહીં? જે કર્મને ભોગવતા મિથ્યા દ્રષ્ટિ જીવ બંધાય તે જ કર્મને ભોગવતા સમ્યક દ્રષ્ટિ જીવ ન બંધાય. આવો પક્ષપાત શા માટે? સમ્યક દ્રષ્ટિ પ્રત્યે આવો પક્ષપાત શા માટે? તો પક્ષપાત નથી. વસ્તુનું સ્વરૂપ એ રીતે છે, પરિણામ એ રીતે છે, સમ્યક દ્રષ્ટિનું એ દર્શાવવું છે. અને એ પરિણામને અહીંયા આચાર્ય ભગવાન નિર્જરા તત્વ કહેવા માગે છે. આ તત્વ દ્રષ્ટિ આ નિર્જરા તત્વ છે. સમ્યક દ્રષ્ટિનું જે સમ્યક્તવ સહિતનું શુદ્ધ પરિણામ તે નિર્જરા તત્વ છે, એટલું કહેવું છે આખા અધિકારમાં. અને એનો વિસ્તાર કરીને ખોલીને વાત બતાવી છે. શું કહે છે? જો જેવી રીતે દ્રષ્ટાંત આપે છે, કોઈ વૈદ્ય પ્રત્યક્ષપણે વિષ ખાય છે તો પણ મરતો નથી. આ તો ગાથા છે, લીધી જ છે, પણ કળશમાં એ વિષય નથી એટલે પોતે ભાવાર્થમાં એ વાતને ખોલે છે. જેવી રીતે કોઈ વૈદ્ય પ્રત્યક્ષપણે વિષ ખાય છે, ચોખ્ખું ઝેર ખાય છે પ્રત્યક્ષ, તો પણ મરતો તો નથી અને ગુણ જાણે છે. ગુણ એટલે લાભ. એ ઝેરવાળી ઔષધિ, ઝેરયુક્ત ઔષધિ ખાઈને તંદુરસ્તી પ્રાપ્ત કરે છે, એનો ગુણ થાય છે. અને અવગુણ નથી થતો પણ ગુણ થાય છે, ગુણ જાણે છે. તેથી અનેક યત્ન જાણે છે, અનેક પ્રકારનો એનો ઉપયોગ છે એ જાણે છે. તેના વડે વિષની પ્રાણ ઘાતક શક્તિ દૂર કરી દીધી છે. અનેક યત્ન એટલે એના અનેક પ્રયોગો કરીને એ ઝેરથી પ્રાણઘાતક શક્તિ છે એ હણી નાખી છે. ખાય એનો મરણ થાય નહીં. તે વિષની પ્રાણઘાતક શક્તિને દૂર કરી દીધી છે. તે જ વિષ અન્ય જીવ ખાય તો તત્કાળ મરે, પણ તેનાથી વૈદ્ય ન મરે. બીજો ખાય તો મરી જાય, સમજ્યા વગર ખાય તો મરી જાય, પણ વૈદ્ય ન મરે. આવું જાણપણાનું સામર્થ્ય છે, આ જ્ઞાનનું સામર્થ્ય છે, વૈદ્યના જ્ઞાનનું આ સામર્થ્ય છે. ઝેર ખાય કે ઝેર ખવડાવે કોઈ મરે નહીં, નેમ નેમ ખાઈ મરી જાય વગર સમજે. આવું જાણપણાનું એટલે જ્ઞાનનું સામર્થ્ય છે એમ કેવું છે. શું એક વાત? અથવા બીજી ગાથાનો વિષય લીધો. અથવા કોઈક શુદ્ર મદુર આપીએ, મદિર આપીએ છે, કોઈક મતલબ મદિર આપીએ એક શુદ્ર જોવાય એમ કે છે. ઠીક છે, સારા માણસ કઈ મદિરા ન પીએ, દારૂ ન પીએ, તો જો શુદ્ર લીધો. હલકા માણસો દારૂ કોણ પીએ? હલકા માણસો શુદ્ર હોય દારૂ પીએ. અત્યારે જુદી વાત છે. ગણવું તો એમ જ જોઈએ, પણ સારા સારા માણસો પીએ છે, જૈનો ના ઘરમાં હોય છે, ખાસ કરીને હિન્દુ હિન્દી ભાષી ક્ષેત્રમાં જૈનોની લગ્ન પ્રસંગની અંદર રીતસર દારૂ પીવડાવવામાં આવે છે, ખુલ્લમ ખુલ્લા. આપણે તો ડ્રાય એરિયા છે, આપણે ત્યાં ગુજરાતમાં એ સંભવ નથી કે ખુલ્લું પીવડાવે, પણ એ બાજુનો વેટ એરિયા છે ને, દારૂ બંધી નથી ત્યાં ગુજરાત સિવાય. તો મુંબઈમાં, દિલ્હીમાં, જયપુરમાં બીજે ત્રીજે ત્યાં લગ્ન થાય છે, દારૂ પીરસે છે, પીવડાવે બધા ખુલ્લે ખુલ્લમ ખુલ્લા, જૈનો ને ત્યાં ચાલે છે. રાજમંદિર કે છે ક્ષુદ્ર છે, જૈન નથી પણ શુદ્ર છે. अथवा कोई शुद्र मदिरा पीए छे, परंतु परिणामों में कई दुश्चिंता छे, चिंता थी घेरायेलो छे। मदिरा पीती वक्त मदिरा ने रस थी नहीं पीतो एम कहेवुं छे, बीजी चिंता में पड़ियो छे, दुश्चिंता छे, एटले मदिरा पीवामां रुचि नहीं, रस नहीं आवतो एने। एवो शुद्र जीव मतवाळो थतो नहीं, एने घेन चढ़तो दारू न चढ़े एने। जीवो हतो तेवो ज रहे छे, अत्यारे तो शुं करे छे, साधारण टेन्शन आवे एटले माणस दारू पीने ऊंघी जाय छे, घेन चढ़े ने दारू पीए एटले ऊंघावी जाय, એટલે એને જે ટેન્શન હોય એ ટેન્શનની અસર એને સમજાય એવી રીતે ન થાય, બાકી તો દારૂ પીધા પછી પણ એ અસર તો ચાલુ જ રહે છે, પણ એ અનકોન્શિયસ માઇન્ડમાં હોય છે એટલે એને ખબર નથી હોતી, એ ભૂલવા માટે કરે છે, ટેન્શનને ભૂલવા માટે લોકો દારૂ પીએ છે અથવા ટીકડી ખાય છે, પણ ટેન્શન વધારે હોય તો દારૂ કે ટીકડી કાંઈ અસર કરી શકે નહીં એમ કહેવું છે। એવો ક્ષુદ્ર જીવ મતવાળો થતો નથી, જેવો હતો તેવો જ રહે છે। મદ્ય તો એવું છે, દારૂ પોતે એવી ચીજ છે કે જો અન્ય કોઈ પીએ તો તત્કાળ મતવાળો થાય, પીએ તો એને ઘેન ચડે છે, પણ જે કોઈ મતવાળો નથી થતો તે અરુચિ પરિણામનો ગુણ જાણો, એને દારૂ પીવામાં રુચિ નહોતી ને બીજે ચિંતાથી ઘેરાયેલો હતો, તો એક કસાય ને લઈને બીજો કસાય મરી મર્યો, ઉત્પન્ન ન થયો, એ તો કસાય કસાય ને આવી રીતે રોકે છે, તો અકસાય કસાય ને રોકે એમાં શું મોટી વાત છે એમ કે છે। શું તેવી રીતે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ અનેક પ્રકારની સામગ્રીને ભોગવે છે, સુખ દુઃખ ને જાણે છે, ભોગવતો નથી પણ જાણે છે કે આકુલતા છે, પરંતુ જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપ આત્માને અનુભવે છે, આ કારણ છે, જ્ઞાનમાં અનુભવ શેનો છે, પોતાના આત્માનો અનુભવ છે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે, તેના વડે એવું અનુભવે છે, પરંતુ જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપ આત્માને અનુભવે છે, તેના વડે એવું અનુભવે છે, આત્માના અનુભવ વડે, કે આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે, જીવને દુઃખમય છે, શું આ સામગ્રી છે એ બધું કર્મનું સ્વરૂપ છે, અને એને ભોગવવું તે દુઃખમય છે, અને ભોગવવાનો ભાવ કરવો તે દુઃખમય છે, કેમ કે જીવનું સ્વરૂપ નથી, તો જીવનું સ્વરૂપ સુખમય છે, અહીંયા લીધું નથી પણ એમ લેવું, જીવનું સ્વરૂપ નથી, શું સામગ્રીને ભોગવવું અને દુઃખી થવું એ જીવનું સ્વરૂપ નથી, કેમ કે જીવનું સ્વરૂપ સુખમય છે, જીવનું સ્વરૂપ નથી એ તો ઉપાધિ છે એટલે દુઃખમય છે। આવું જાણે છે તે જીવને જ્ઞાનાવરણાદી કર્મનો બંધ થતો નથી, એ જીવ જ્ઞાનાવરણાદી કર્મથી બંધાશે, હા કેરી મીઠી લાગે તો બંધાય, પણ જ્ઞાનીને કેરી મીઠી લાગતી નથી એમ કહેવું છે, ખાય ખરા અને મીઠી ન લાગે, મીઠી છે એમ જાણે છે પણ લાગતી નથી, પૂછે તો કેવી લાગે તો કે છે તો મીઠી પણ લાગતી ફાગતી નથી, કેમ કે એનો પ્રવેશ નથી અંદર, જ્ઞાનમાં એનો પ્રવેશ નથી, જ્ઞાનાવરણ આદિ કર્મનો બંધ થતો નથી, સામગ્રી તો એવી છે કે મિથ્યા દ્રષ્ટિને ભોગવતા માત્ર કર્મ બંધ થાય, સામગ્રી તો એવી છે, મિથ્યા દ્રષ્ટિ તો એમાં રોકાઈ જાય પૂરેપૂરો, જે જીવને કર્મબંધ થતો નથી તે જાણપણાનું સામર્થ છે એમ જાણવું, જરા વિશેષ વાત છે, બે દ્રષ્ટાંત દીધા છે, એની ત્રીજી પણ વાત કરશે, શું વિશેષપણે એટલા વિસ્તારથી લઈ શકું છું, સમય થયો છે।
જય હો પરમ કૃપાળુ જય વિશ્વાસ જય જય